રાજકોટમાં તારીખ 9 સપ્ટેમ્બર તેમજ 10 સપ્ટેમ્બર 86ના સમયસર ગાથા 109 થી 112 ઉપર પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન.
આત્મા નથી એમ આપ ફરમાવો છો, કાર્ય થાય તો કોક એનો કરતા હોવો જોઈએ. આપ કાર્યનો સ્વીકાર કરો છો કે હા, સંતો કહે છે કે આ પ્રકારના કર્મનો બંધ સંયોગ રૂપે થાય છે, સંયોગ રૂપે કર્મનો બંધ થાય છે. તો જો કાર્ય છે, વળી તમે કહો છો કે આત્મા એનો કરતા નથી, તો કરતા વિના કાર્ય ન હોય માટે આત્મા જ એને કરે છે એમ અમને ભાસે છે, અમને એમ અનાદિથી ભાસમાં આવે છે. હવે આપ કહો છો કે તારો આત્મા કર્મનો કરતા, કર્મના બંધને સ્વીકાર કરવું, કાર્યનો સ્વીકાર કરવો અને કર્તાનો આપ નકાર કરો છો, તો મને પ્રશ્ન થાય છે કે એનો કર્તા કોણ છે, કૃપા કરીને મને બતાવો, તો મારી કર્તા બુદ્ધિ છૂટી જશે, છોડી દઈશ. હે જ્ઞાનના ઈચ્છક સાંભળ, જ્ઞાનના ઈચ્છક, તર્કના ઈચ્છક નહીં, જ્ઞાનના ઈચ્છક. હે જીવ તું સાંભળ કે પૂતગલ કર્મને કોણ કરે છે, હું તને કહું છું એની ટીકા. એક વાત ખ્યાલમાં જીવને અનાદિકાળથી આવતી નથી કે આત્મામાં જ્ઞાન થાય છે અને અનાત્મામાં રાગ થાય છે, એ વાત ખ્યાલમાં આવતી નથી. શું કહ્યું રવિન્દ્ર? આત્મામાં જ્ઞાન થાય છે અને અનાત્મામાં રાગ થાય છે. જ્યાં સુધી સંસારી જીવ છે, મોક્ષ ન થાય ત્યાં સુધી આત્મામાં શું થાય છે? જ્ઞાન થાય છે. અને અનાત્મામાં શું થાય છે? રાગ થાય છે. બે વસ્તુ ન્યારી છે, ભિન્ન છે. હવે ખૂબી છે કે જે આત્મામાં જ્ઞાન થાય છે, એ જ્ઞાન થાય છે એમાં આવી જતું, તો આત્મામાં રાગ થાય છે સલ્ય નીકળી જશે. પછી આત્મામાં જે જ્ઞાન થાય છે એમાં આવીને હવે એ જ્ઞાન અનાત્માનું થાય છે કે આત્માનું થાય છે, એ સેકન્ડ પોઈન્ટ છે. કે આત્મામાં જ્ઞાન થાય છે અને અનાત્મામાં રાગ થાય છે. પછી આત્મામાં જ્ઞાન થાય છે તો એ જ્ઞાન રાગનું છે કે એ જ્ઞાન આત્માનું છે? જયંતિભાઈ, આત્માનું છે, રાગનું નહીં. જો એ જ્ઞાન આત્માનું છે તો એ જ્ઞાનમાં આત્માનો અનુભવ પ્રતિભાસ થયા જ કરે છે, જણાયા કરે છે બાળકોપાળ સૌને. સૌને આત્મામાં જ્ઞાન થાય છે, એ જ્ઞાન એવું થાય છે, ઉપયોગ, સામાન્ય ઉપયોગ, શુદ્ધ ઉપયોગની વાત નથી હજી, ઉપયોગ લક્ષણ છે આત્માનું. એ ઉપયોગ પ્રગટ થાય છે અને રાગ પણ પ્રગટ થાય છે. આત્મામાં જ્ઞાન થાય છે અને અનાત્મામાં રાગ થાય છે, બે એક સાથે ઉપજે છે. ચેતક ભાવ
એક સમયે
સત્તા ન્યારી છે. જ્ઞાનમાં રાગ થતો નથી ને રાગમાં જ્ઞાન થતું નથી. જમનાથભાઈ, લાગે છે આત્મામાં જ્ઞાન થાય છે અને અનાત્મામાં રાગ થાય છે. હવે જો આત્મામાં જે જ્ઞાન થાય છે, જ્ઞાન ઉપયોગ, જો ઉપયોગ ન થતો હોય જાણવાની ક્રિયા, તો આત્મા જળ થઈ જાય. અને અનાત્મામાં રાગ ન થતો હોય તો સીધો હોવો જોઈએ. અને આત્મામાં રાગ થતો હોય તો રાગનો અભાવ થઈ શકે નહીં, એનો સ્વભાવ થઈ જાય. આ એકદમ જૈન દર્શન છે ને સુમનભાઈ, એકદમ લોજિક, ન્યાય, યુક્તિ, આગમથી, અનુભવથી સિદ્ધ થાય એમ છે. આત્મામાં જ્ઞાન થાય છે અને અનાત્મામાં રાગ થાય છે. જો આત્મામાં જ્ઞાન ઉપયોગ પ્રગટ ન થતો હોય જાણવાની ક્રિયા, તો આત્મા જળ થઈ જાય. અને અનાત્મામાં રાગ ન થતો હોય તો અત્યારે સીધો હોવો જોઈએ. તો એ તો સ્થિત તો નથી. અને રાગ આત્મામાં થતો હોય તો એનો સ્વભાવ થઈ જાય તો કોઈ દી અભાવ ન થાય. માટે આત્મામાં જ્ઞાન તો થાય છે, પણ એવું જ્ઞાન થાય છે કે જેમાં જ્ઞાયકનો પ્રતિભાવ થઈ રહ્યો છે, જ્ઞાયકમાં જણાય છે, ભલે એને એ સ્વીકાર નથી કરતો, પોતે ભલે સ્વીકાર ન કરે, પણ એના જ્ઞાન ઉપયોગની સ્વચ્છતા એવી છે, સપર પ્રકાશક શક્તિ, કે એમાં જ્ઞાયકનો નિરંતર પ્રતિભાવ થઈ રહ્યો છે. સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરી જ રહ્યો છે, સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે તો સૂર્યનો પ્રકાશ કહેવાય. એમ જ્ઞાન ઉપયોગમાં જ્ઞાયક જણાય છે તો જ એને જ્ઞાન ઉપયોગ કહેવાય. જો જ્ઞાન ઉપયોગમાં વિશેષમાં સામાન્ય ન જણાતો હોત તો વિશેષનો પણ અભાવ થઈ જાય. માટે આત્મામાં જ્ઞાન થાય છે, અનાત્મામાં રાગ થાય છે, અધિકાર ચાલે છે, અધિકારી ચાલે છે. ખરેખર પૂતગલ કર્મનો નવા કર્મ બંધાયનો પૂતગલ દ્રવ્ય જે કરતા છે, એક સામાન્ય કથન કહ્યું, એમાં ભેદની વિવક્ષા નથી. પ્રત્યયો આશ્રયોને પૂતગલમાં ભેદ કરીને, કેમ કે પૂતગલનો જ વિપાક છે, મિથ્યા તોરત કષાય ને યોગ પુણ્ય પાપના પરિણામ એ પૂતગલના જ પરિણામ છે, એને જીવના પરિણામ માનવા એ અજ્ઞાન છે. જીવના પરિણામ જ્ઞાનમય જીવ તો જ્ઞાન થાય છે, જીવમાં તો જ્ઞાન થાય, જીવમાં પુણ્ય પાપ, પુણ્ય પાપ જણાય ખરા, પુણ્ય પાપના પરિણામ પૂતગલના પરિણામ જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય ખરા, પણ એ જળ ભાવ એ ઉપયોગમાં આવતા નથી અને જ્ઞાયક તત્વમાં પણ આવતા નથી. વર્તમાન વર્તા ઉપયોગમાં પણ રાગ આવતો નથી, જ્ઞાયક ભાવમાં તો રાગ આવી શકતો નથી, અશક્ય છે, પણ જે વર્તમાન જાણન ક્રિયા થાય છે એમાં પણ રાગ અને દુઃખ એ પ્રવેશી શકતું નથી. એટલી તો ભિન્નતા આત્મા અને અનાત્માની છે. માટે કહે છે કે પૂતગલ દ્રવ્ય એટલે પૂતગલ દ્રવ્યના પરિણામને પૂતગલથી અભેદ કરીને પૂતગલ કહે છે. રાગ દ્વેષ મોહ છે પૂતગલના પરિણામ છે, જીવના પરિણામ તે માની રાખ્યા છે, પણ એ જીવના પરિણામ નથી, જીવની જાત નથી, જીવને આશ્રય થતા નથી, જીવમાં અભેદ થતા નથી, જીવને પ્રસિદ્ધ કરતા નથી. એ મિથ્યા પર કષાયની યોગ, શ્રદ્ધાની વિપરીત પર્યાય, ચારિત્રની વિપરીત પર્યાય, એ બંધના સામાન્ય હેતુ હોવાથી ચાર કરતા છે, બાકી જે છે કાલમાં આવી ગયું છે, તેઓ જ ભેદરૂપ કરવામાં આવતા, મિથ્યા દ્રષ્ટિથી માંડીને સંયોગ કેવળી સુધીના તે કરતા છે. હવે જેઓ પૂતગલ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે, આ રાગ દ્વેષ પુણ્ય પાપના પરિણામ થાય છે ને, એ કર્મનો પાક છે, જડ કર્મનો વિપાક છે, આત્માનો ચૈતન્ય પરમાત્માનો પાક ને વિપાક નથી, એ ચૈતન્યની ભૂમિમાંથી એનો જન્મ થતો નથી, આત્મામાંથી રાગ જન્મતો નથી. મુલકભાઈ, ચૈતન્યની ભૂમિમાંથી તો જ્ઞાન દર્શનનો જન્મ થાય છે, જાણવું દેખવું, આ વિપાકનો અર્થ ચાલે છે રવિન્દ્ર? પૂતગલ કર્મનો પાક છે, વિપાક છે, એ ચૈતન્ય પ્રભુ મહાપ્રભુ જે છે પરમાત્મા, એ ભૂમિમાંથી રાગ દ્વેષનો ઉત્પાદ થતો જ નથી, એમાં ઉત્પન્ન થાય છે પાક તો જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ પાકે છે. એ પૂતગલ કર્મના જૂના કર્મની વાત કરે છે, વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. આ પુણ્ય પાપના પરિણામ કથનચિત ચેતન ને કથનચિત અચેતન, હાય વ્યવહાર નહીં એને ચેતન કહે છે. એનો અહીંયા નિષેધ કરવો છે કે નિશ્ચય નીતિ જોવામાં આવે તો એ અચેતન છે, અત્યંત ચેતન છે ભાઈ, તને ભ્રાંતિથી ચેતનની જોડે છે, ચેતન જેવા લાગે છે પણ ચેતન છે નહીં, જડ છે, અચેતન છે, અત્યંત અચેતન છે, એમાં જાગૃતિનો અંશ સ્વપર પ્રકાશકની શક્તિનો બિલકુલ અંશ નથી, માટે અચેતન છે, એમાં જાણવાની ક્રિયા થતી નથી. જે પૂતગલમાં ન થાય એમ પૂતગલ આશ્રિત કે પુંજપાપના પરિણામ થાય એમાં પણ જાણવાની ક્રિયા થતી નથી. જાણવાની ક્રિયા જેમાં થાય તે આત્મા છે, અને જેમાં જાણવાની ક્રિયાનો અભાવ હોય તેને અનાત્મા કહેવામાં આવે છે. અત્યંત અચેતન છે એવા આ 13 કર્તાઓ જ કેવળ વ્યાપી વ્યાપક ભાવે અહીંયા સુધી આપણે આવ્યા હતા. નિમિત નૈમિતિક સંબંધથી અનંત કાળથી એને જોયું, અને નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવનારા વ્યવહારના શાસ્ત્રોમાં પણ આ વાત ઠેર ઠેર ઠામ ઠામ આવે કે જૂના કર્મનો ઉદય નિમિત્ત છે, અને એના લક્ષ્ય થતો જે રાગ તે નૈમિતિક છે. એ વાત વ્યવહારની વાત વ્યવહારી જનોને પ્રસિદ્ધ છે, પણ એ નિમિત્ત નૈમિતિક સંબંધને કન્વર્ટ કરીને વ્યાપી વ્યાપક સંબંધથી જો તો તારું કામ થઈ જશે. કન્વર્ટ કરવાનું છે નિમિત્ત નૈમિતિક. ધીમે ધીમે આપણે વિચારવા જેવી વાત છે, ઘડીકમાં ગળે ઉતરેની કે નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે કર્તા કર્મ સંબંધ છે રાગ ને પૂતગલની સાથે, પૂતગલ કર્મના ઉદયની સાથે રાગ ને કર્તા કર્મ સંબંધ છે કે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જો નિમિત્ત નૈમિતિક સંબંધ છે તો પૂતગલ એનો કર્તા ન ઠેરો, આત્મા જ એનો કર્તા ઠરી જાય છે રાગનો. નિમિત્ત નૈમિતિક સંબંધથી આત્મા રાગનો કર્તા થાય છે, અને એ પૂતગલ કર્મ જ એ રાગને કરે છે કર્તા કર્મ સંબંધ રાગનો પૂતગલની સાથે છે. તો અહીંયા જ્ઞાનની સાથે કર્તા કર્મનો સંબંધ જણાઈ જાય છે. જ્ઞાન કર્મ છે ને આત્મા એનો કર્તા છે. જો રાગનો કર્તા પૂતગલ ભાસે તો, પણ રાગનો કર્તા હું છું એમ ભાસે તો અજ્ઞાન થઈ ગયું, એ તો અનાદિકાળથી છે. નિમિત્ત નૈમિતિક સંબંધ વ્યવહારની સિદ્ધિ કરે છે, સંસારની સિદ્ધિ કરે છે. વ્યાપ્યાપક સંબંધ સંસારનો અભાવ કરાવી દે છે. પૂતગલ કર્મ એમાં વ્યાપે છે, ફેલાય છે, પસરે છે. ભગવાન આત્મા ચૈતન્ય એ રાગમાં ફેલાતો પસરતો નથી. જો આત્મા રાગ રૂપે થઈ જાય તો રાગને કરે. શાંતિભાઈ જેવી વાત તો છે, પણ શું થાય, મોટા દિવસો છે, સારી વાત ઊંચી વાત તો કરવી જોઈએ. રોજ રોટલી રોટલા તો રોજ જમે, પણ બદામનો મેસોબ ને એ તો કોક દી સારા દિવસોમાં ઉતરી શું કે છે પ્રભુ સાંભળ, આ વાત તે સાંભળી નથી કદાચ, એટલે તને એમ લાગે છે કે આ શું કહે છે કે તો સ્વચ્છંદી થઈ જશે. હિંસાના પરિણામ કરવા ને એનો કરતા પૂતગલને કેવો તો સ્વચ્છંદી થશે. બાપુ ગુરુ ગમ જેને માથે ગુરુ હોય સ્વચ્છંદી ન થાય, નહીં નિક્ષેપ ને પ્રમાણથી સમજે એનું આત્મહિત થયા વિના રહે નહીં. અહીંયા કે છે સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એ રાગનો કરતા આત્મા નથી, તો રાગનો કરતા કોણ છે કે પૂતગલ કર્મના સંબંધથી થયેલા ભાવો છે, માટે એ પૂતગલ દ્રવ્ય જ એ રાગમાં વ્યાપે છે. વ્યાપી વ્યાપક સંબંધ રાગની સાથે પૂતગલનો છે, અને જ્ઞાનની સાથે આત્માની સાથે જ્ઞાનનો વ્યાપી વ્યાપક સંબંધ છે. આત્મા કરતા ને જ્ઞાન, આત્માનું કર્મ, આત્મા કરતા ને આત્માનું જ્ઞાન હો આત્મા કર્તા અને આત્માનું જ્ઞાન, આત્માનું કર્મ, અતિન્દ્રિય જ્ઞાન, એવું કર્તા કર્મ પણ આત્માને જ્ઞાનની સાથે છે. પણ જેમ જ્ઞાનની સાથે વ્યાપી વ્યાપક સંબંધ કર્તા કર્મ છે, એમ આત્માને રાગની સાથે પણ કર્તા કર્મ સંબંધ છે, એમ છે નહીં, એમ જોવામાં આવતું નથી. અને જેને એમ જોવામાં આવે અજ્ઞાની મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન કરોતિ કેમ પર ભાવશ કરતા આત્મા મોહોયમ વિવારિના. મુંડ મોહી પ્રાણી બકે છે, બકવાદ કરે છે કે આત્મા રાગને કરે છે. આહા, આત્મા જ્ઞાનમય હોવાથી જ્ઞાનનો જ કરતા છે ને રાગનો અકર્તા છે. જ્ઞાનને કરે ને રાગને કરે એમ દ્વિક્રિયા કરનારો આત્મા નથી. કેમ કે રાગ પુદ્ગલના પરિણામ છે, જ્ઞાન જીવના પરિણામ છે. જ્ઞાનના પરિણામને તો કરે વ્યાપી વ્યાપક ભાવે, જ્ઞાનને કરે ને રાગને કરે. એકનો ગોવાળ ને બેનો ગોવાળ એમ છે નહીં. આ કરવા જેવું છે, બાકી બધું બહુ રસ લેવા જેવો નથી. રસ લેવા જેવો નથી એમ કહ્યું,
બહુ ન લો, થોડો
એ તો થોડો લેવો ને એ તો અમારા સ્વાર્થ ને કારણે તમને કહ્યું, સમજી ગયા કે ભાઈ? અરે ભગવાન અવસર મળ્યો, અરે આત્માનું કરી લે. એક આત્માને મુખ્ય રાખ, બાકી બધું થવાનું હોય થયા કરશે. બહારની કોણ રોકે ક્રિયાને? જડની ચેતનની ક્રિયા તો થયા જ કરવાની છે. અહીંયા તો કહે છે કે આત્માને વ્યાપી વ્યાપક નામ કર્તા કર્મ સંબંધ જ્ઞાનની સાથે છે. એક દ્રવ્યમાં કર્તા કર્મ સંબંધ હોય, બે દ્રવ્યમાં કર્તા કર્મ સંબંધ ન હોય તો જ્ઞાન છે, ઉપયોગ છે, જાણન ક્રિયા છે, જ્ઞપ્તિ ક્રિયા છે, જ્ઞાન ચેતના છે, એ તો આત્માની સ્વભાવભૂત ક્રિયા છે. જાણવું જાણવું ને જાણવું, એમાં આત્મદ્રવ્ય વ્યાપે છે, પસરે છે, ફેલાય છે અને એ રૂપે પરણવે છે, માટે કર્તા કહેવામાં આવે છે. એ પણ ખરેખર તો ઉપચારનું કથન છે, પણ અત્યારે એટલું કહેવું પડે છે કેમ કે રાગનો કર્તા નથી. પણ કેવું પડે છે, બાકી ખરેખર તો પર્યાયનો કર્તા પર્યાય છે, દ્રવ્યનો કર્તા અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયનો કર્તા અતિન્દ્રિય મહાપદાર્થ નથી. ઇન્દ્રિય જ્ઞાન ને રાગની વાતો દૂર રહી ગઈ, પણ જ્યારે વ્યાપી વ્યાપક સંબંધની વાત ચાલે છે ત્યારે વ્યાપી વ્યાપક સંબંધ એક દ્રવ્યમાં અને સ્વજાતિમાં, શું કહ્યું? એક દ્રવ્યમાં અને સ્વજાતિમાં વ્યાપી વ્યાપક સંબંધ છે. એમ આત્મા વ્યાપક, વ્યાપક એટલે કર્તા અને વ્યાપ્ય એટલે કાર્ય કર્મ, એક દ્રવ્યમાં એટલે આત્મદ્રવ્યમાં અને એક જાતિ, દ્રવ્યની જાતિ ચેતન અને પરિણામની જાતિ પણ ચેતન, એક દ્રવ્યમાં એક જાતિમાં કર્તા કર્મ સંબંધ હોય, બે દ્રવ્ય વચ્ચે કે બે જાતિમાં કર્તા કર્મ સંબંધ હોતો નથી. એમ જેને ભાન થાય કે હું તો જ્ઞાનનો કરનાર છું, એના જ્ઞાનમાં એમ આવે છે કે રાગનો કરનારો પૂતગલ છે. કેમ કે એ રાગ પૂતગલના લક્ષ્ય થાય છે, એમાં પૂતગલ વ્યાપે છે, એ વ્યાપક થઈ કરતા થઈ અને રાગની રચના કરે છે. એ પૂતગલ અને રાગ બે એક જાતિનું દ્રવ્ય છે, અચેતન છે, માટે એમાં વ્યાપ્ય વ્યાપક બરાબર ઘટી શકે. પણ રાગ જેને જીવના પરિણામ પાસે છે એને આ વાત નહીં બેસે. ચેતનના પરિણામ રાગના છે એમ જેને લાગે એને આ વાત નહીં બેસે. અત્યંત અચેતન છે અહીંયા કુંકુન ભગવાનની વાણી સર્વજ્ઞ ભગવાનથી આવી છે. અને મહાવિદ્ય ક્ષેત્રમાંથી આપણા માટે ગુરુદેવ પધાર્યા અને આ વાત આપણને બતાવી. યથા તથ્ય છે, અક્ષરે અક્ષર સત્ય છે, એમાં ક્યાંય કાંડો માત્ર મીંડું પદ કાંઈ ફેરફાર નથી. અત્યંત ચેતન છે તારા, કે તારામાં પરિણામ થાય છે એટલે કે તારાથી બહાર જે પાડોશમાં થાય છે રાગ, પાડોશમાં રાગ થાય છે, ઘરમાં જ્ઞાન થાય છે અને પાડોશમાં રાગ થાય છે. પાડોશી ધર્મ બજાવો, પાડોશીને પાડોશી તરીકે જાણવો, પાડોશીને ઘરના માલિક તરીકે ન જાણવો. બસ જો ઘરના માલિક તરીકે જાણો ઈશ્વરભાઈ તો માલિક થઈ જશે. હે પાડોશી ક્યાં રહ્યો? પાડોશીમાં રાગ થાય છે, બધું થાય છે પાડોશમાં, તો દ્રવ્ય કર્મ છે, નવ કર્મ બધું પાડોશમાં છે. પણ તારા ઘરમાં તો એ જ્ઞાનમય તું આત્મા છો, તારામાં જ્ઞાન તો થઈ ગયું છે. ખૂબી તો એવું છે કે એ જ્ઞાન એવું થાય છે કે જેમાં આત્મા જણાઈ ગયો છે પણ એ સ્વીકાર કરતો નથી. સ્વીકાર કરે એટલી જ વાર છે, તારી વારે વાર છે. સબ અવસર કેવળ વ્યાપક, કેવળ માત્ર ઓનલી કર્તા કર્મ રાગની સાથે પૂતગલનો છે. એક વાર તો કર્તા કર્મ પૂતગલની સાથે છે, લે લે તો ખરો, તો અહીંયા જ્ઞાનની સાથે વ્યાપી વ્યાપક તને દેખાશે, અનુભવ થશે આત્માનો. નિમિત્ત નૈમિતિક ને કન્વર્ટ કરી નાખ. કર્મનો ઉદય નિમિત્ત અને રાગ નૈમિતિક એ વ્યવહારનું કથન છે. ભૂતગલ દ્રવ્ય કરતા અને રાગ એનું કાર્ય એ નિશ્ચયનું કથન છે. બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ કેવો તે વ્યવહાર છે, એક દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ કેવો તે નિશ્ચય છે. કેમ કે કર્મનો ઉદય નિમિત્ત એ બીજું દ્રવ્ય અને રાગ તારી પર્યાયમાં થાય તે નૈમિતિક, તો બે દ્રવ્ય થઈ ગયા, તો બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ તે વ્યવહાર છે. અને એક જ દ્રવ્યમાં કર્તા કર્મ કેવું તે નિશ્ચય છે, એ પણ જ્ઞાન પ્રધાન નિશ્ચય છે. અરે ભગવાન તું જોતો ખરો, અનાત્મામાં રાગ થાય છે, આત્મામાં જ્ઞાન થાય છે. ક્રોધ થાય જાણે છે કોણ? ક્રોધ થયો એનું જાણપણું થાય કે ન થાય? અરુણભાઈ કે ન થાય? હે ક્રોધ થયો એનું જાણપણું થયું. હવે જો ક્રોધ ને જ્ઞાન એક હોય તો ક્રોધનું જાણપણું જ ન થાય. ખ્યાલ આવે છે? ક્રોધ જડ છે, એ જડ ક્રોધ જો જ્ઞાન ઉપયોગમાં આવી જાત તો ઉપયોગ જ ન રહે, તો આ ક્રોધ થયો આ માન થયો એવો ભેદ પણ ખ્યાલમાં નાવત. માટે જ્ઞાન ઉપયોગ અને ક્રોધ બે ભિન્ન છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં કોઈ ક્રોધાદિ નથી. વ્યાપી વ્યાપક ભાવે કઈ પણ પૂતગલ કર્મને જો કરે, નવા કર્મને બાંધે, પૂતગલના પરિણામ પૂતગલને કરે, પૂતગલના પરિણામ પૂતગલને કરે. કેમ કે આ પરિણામથી વાત લીધી, તે કરતા કયા છે એટલે પરિણામ લેવા પડે. પૂતગલના પરિણામ પૂતગલને કરે તો કરો, અભેદથી તો એક પૂતગલ દ્રવ્ય જ પૂતગલ કર્મને કરે છે. ભેદથી તે કરતા છે, અભેદથી તે કરતા છે. પૂતગલના પરિણામ પૂતગલને કરે છે, પૂતગલના પરિણામ પૂતગલમાં નિમિત્ત થતા નથી. રાગ નવા કર્મ બંધાય એમાં નિમિત્ત થતું નથી. પૂતગલના પરિણામ એટલે પ્યોર રાગ. પૂતગલના પરિણામ એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, આશ્રતિ, અરતિ, શોક, બધા તમામ પ્રકારના પરાશ્રિત વિકાર, વિભાવ, ભાવ, તીવ્ર કષાય હોય કે મંદ કષાય હોય, એ બધા પૂતગલના પરિણામ છે. કાલ વાત કરી હતી કે વ્યવહારને એ જીવના પરિણામ કહે છે, વ્યવહારને રાગ દ્વેષ મોહને જીવના પરિણામ કહે છે, અને નિશ્ચયને કહે છે કે એ પૂતગલના પરિણામ છે. હવે તમારે વ્યવહારના પક્ષની વાત સાચી માનવી છે કે નિશ્ચયની વાત સાચી માનવી છે, તમારા મરજીની વાત છે. વ્યવહાર નહીં એ રાગ જીવના પરિણામ, વ્યવહાર નહીં કહે છે, નિશ્ચય નહીં કહે છે કે રાગ ઉદગલના પરિણામ છે. બે વાત તમારી સામે આવી. હે, હવે જજમેન્ટ તમારે કરવાનું કે કેના પક્ષમાં જવાથી અનુભવ થાય. કોઈના પક્ષમાં ન જવું તો પહેલા વિધિ નિષેધનો પક્ષ તો આવે, પછી પક્ષાતિક્રાંત થવાય, પણ પહેલા વ્યવહારનો નિષેધ આવ્યા વિના નિશ્ચયના પક્ષમાં ના આવી શકાય, અને નિશ્ચયના પક્ષમાં આવ્યા વિના પક્ષાતિક્રાંત થવાતું નથી. પહેલા ભાવમાં સવિકલ્પ જ્ઞાનમાં તો એનો નિષેધ કર કે પૂતગલના પરિણામ છે. રાગ પૂતગલના પરિણામ છે, એ પૂતગલના પરિણામ નિમિત્ત અને નવા કર્મ બંધાય નૈમિત્તિક એમ નથી. પૂતગલના પરિણામ કરતા અને પૂતગલ કર્મ બંધાય એનું કાર્ય, એ બેને અભેદ કરીને વ્યાપી વ્યાપક સંબંધ કરતા કર્મ સંબંધ છે. કઠણ પડે નવા માણસોને, પણ અહીંયા રોજ ચાલે છે, રોજ તો ચાલે છે. એમાં એક ભાઈ ચિમનભાઈ આવ્યા પછી ઘણા લોકો તૈયાર ઘણા થયા. હે, ત્રણ કલાક ચાલે છે, કેમ કે શબ્દ જ્ઞાનની બહુ જરૂર હતી. તારો જે તારી માન્યતા છે,
અમે કીધું છે,
વાત સાંભળી, પરિચય પણ કર્યો, અનુભવ પણ કર્યો, પણ નિશ્ચયની સત્ય વાત સાંભળી નથી, પરિચય કર્યો નથી, એને અનુભવ કર્યો. રાગ થાય જીવના પરિણામ છે એ અનુભવ કર્યો, સાંભળ્યું, વ્યવહાર આગમમાં પણ વાંચ્યું, સર્વજ્ઞ ભગવાનના આગમથી પણ વ્યવહાર શ્રદ્ધા કરી, પણ સર્વજ્ઞ ભગવાને બીજું પડતું કર્યું કે એ પૂતગલના પરિણામ છે એ જ્યાં આવે આ વાત નિશ્ચય છે એમ કરી છોડી દીધી. આ વાત તો નિશ્ચયની છે. રાગ પૂતગલના પરિણામ જ્યાં વાત આવે એ વાત તો નિશ્ચયની છે. એ વાત આપણી નિકાલ જ્ઞાનીઓ માટે, આપણી માટે, અરે તારા માટે છે, જ્ઞાની થવા માટે છે. રાગ ને જીવના પરિણામ માને છે ત્યાં સુધી એના સંસારનો અંત આવવાનો નથી. એ પ્યોર પૂતગલના પરિણામ છે, એમાં ચૈતન્યની જાતિનો એક અંશ પણ નથી, અત્યંત અચેતન છે. પુણ્ય પાપના પરિણામ એનાથી પુણ્યથી જગત ધર્મ માને છે, એ અચેતનના પરિણામ છે. અચેતનના પરિણામથી ચેતનને લાભ થાય. જીવોને ભેદરૂપ વ્યવહાર નો પક્ષ અનાદિકાળ નો છે. જો ગાથા અગિયાર કાઢો, કેટલાક નવા હોય ને કે ગાથા ચાલવી જોઈએ, જૂના ને તો મોઢે હોય. નીચે વચમાં બદલાપારામાં છે, ભાવાર્થમાં લખી હતી, પ્રાણીઓને ભેદરૂપ વ્યવહાર નો પક્ષ તો અનાધિકાર થી છે. 5 પ્રાણીઓને ભેદ રૂપ વ્યવહાર નો પક્ષ તો નિશ્ચય નું બે નું જ્ઞાતા છે, પણ કોઈ પક્ષ ગ્રહણ કરતો નથી. વ્યવહારનો પક્ષ શબ્દ વાપરો છે. વ્યવહારનો જ્ઞાન તો હોય જ્ઞાની ને, વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આટલું તો કરવું જોઈએ, આટલું તો કરવું જોઈએ, આટલી ક્રિયા તો કરવી જોઈએ. થોડોક શુભ રાગ થાય તો ધીમે ધીમે આગળ વધાય. એમ અનેક પ્રકારે વ્યવહારના પક્ષમાં જેવો પડ્યા છે, પરસ્પર બહુધા બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આમાં આ મિલાવે, બોલો કે હા, બોલો કે હા, કે હા તમારી વાત બરાબર છે, ગમતી હતી ને વાત ઓળે કરી વળી. આટલી વાત કર્યા પછી વળી હવે જરૂરની વાત, વળી કિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો અર્થાવન જાણી બહુ કર્યો છે. વ્યવહાર દ્વારા દ્રષ્ટિ સમજાવે છે કે મનુષ્ય તે જીવ છે, દેવ તે જીવ એમ પણ કરે, એકેન્દ્રિય તે જીવ એમ પણ કરે, આગળ વધીને જ્ઞાન તે જીવ એમ પણ કહે, જાણે તે જીવ એમ પણ કહે, દેખે તે જીવ, અનેક પ્રકારે ભેદરૂપ વ્યવહારથી સમજાવે છે અભેદને. બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર છે. આ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં વ્યવહાર આવ્યો અને એના દ્વારા સમજાવે છે, અને એના પક્ષમાં રોકાય, વ્યવહારના પક્ષમાં વેદના પક્ષમાં રોકાય તો પણ સંસાર છે. એટલી વાત કરી. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી, એટલે એના બે અર્થ, શુદ્ધ આત્માનો અનુભવ કદી થયો નથી, નિશ્ચયથી અર્થ છે, અને શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી, એટલે પક્ષાતિક્રાંત થવા પહેલાની ભૂમિકા કે જે અવશ્ય પક્ષાતિક્રાંત થાય એવો પક્ષ પણ કદી આવ્યો નથી, અને એનો ઉપદેશ પણ વિરલ છે. શુદ્ધ આત્માનો ઉપદેશ રાગ પુદ્ગલના પરિણામ છે, એ ઉપદેશ વિરલ છે, અને રાગ જીવના પરિણામ છે, એ ઉપદેશ ઠામ ઠામ દિનવાણીમાં પણ વ્યવહારની મુખ્યતાથી જાણવા માટે કરવામાં આવ્યો છે, જાણીને નિષેધ કરવા માટે આવ્યો છે. જાણીને નિષેધ કરે તો વ્યવહાર કહેવાય, જાણીને ઉપાધિ કરે તો વ્યવહાર ન કહેવાય.
મહાપુરુષ કહી શકે અને એ પુણશાળી એટલે સાંભળનારા, સાંભળે બાકી સાંભળે કોણ. આ દેશના લગ્ધી નો જે અત્યારે વિકલ્પ ઉઠે છે ને રાગ, એ પુદ્ગલના પરિણામ છે, જીવની જાત નથી, એનો કરતા પુદ્ગલ છે, એનો કરતા જીવ નથી. અત્યારે એ વાત સુધરીની વાત વિરલ છે, ક્યાં ક્યાં છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ એટલે શુદ્ધ આત્માના અવલંબનનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી મુખ્યતાથી આ પરમાગમમાં આપવામાં આવ્યો છે. શુદ્ધને ઉતાર છે, સત્યા છે, એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે, અને એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, રાગ તો જીવમાં થાય, રાગ તો જીવન કરે, રાગ તો જીવન કરે, રાગનો કરતા જીવન છે, કેમ કે એના ફળનો ભોગતા પણ જીવ છે, રાગ કરે એટલે ફળને ભોગવે. એ વિતરાગ ભગવાનનો ઉપદેશ નથી, એ સ્વ પરનો ઘાતક છે વક્તા. એને જાણ્યા વિના જ્યાં સુધી જે વ્યવહારમાં મગ્ન છે, જ્યાં સુધી આત્માના શ્રદ્ધા જ્ઞાન શ્રદ્ધા રૂપ નિશ્ચય સમ્યક થઈ શકતું નથી એમ આશય જાણો. અરે આત્માને જાણ્યા વિના રાગની ક્રિયા તો અનંતવાર કરી અને સ્વર્ગમાં પણ પુંજ કરીને અનંતવાર દેવ તો થયો. બહુ પુણ્ય કેરા પુંજથી સો દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં, એક આટો ઓછો નથી. બરાબર ભાઈ છે, પુણ્ય તો કર્યા
સ્વર્ગમાં ગયો પણ આટો એક ત્યારે શું પુણ્ય કરવું પાપ કરવું? ભાઈ સાંભળ બાપુ, એક પ્રશ્ન આવ્યો હતો ગુરુદેવ પાસે, છોટુભાઈ વિરાણી કરોડપતિ આઈના રાત્રે પ્રશ્ન ચાલતા હતા, પ્રશ્ન ઉત્તર પ્રશ્ન તો ભાઈ પૂછતા હતા ચંદુભાઈ, એમાં એમને પ્રશ્ન એક પૂછો કે સાહેબ આપ કહો છો કે આત્માનો અનુભવ કરવાથી ધર્મ થાય, અમે તો આત્માનો અનુભવ સુધી પહોંચી શકતા નથી, પાપના પરિણામ તો અમારે કરવા નથી, તો વચ્ચે એક પુણ્યના પરિણામ રહ્યા, એ પુણ્યના પરિણામ કરવા કે ન કરવા? બે પ્રશ્ન પૂછ્યા, અહીંયા સુધી પહોંચતા જ નથી, પાપ તો કરવું નથી, વચ્ચે રસ્તો રહ્યો પુણ્યનો, પુણ્યના પરિણામ કરવા કે ન કરવા? એવો પ્રશ્ન આવ્યો. એને ઉત્તર આપે છે જ્ઞાની કે જ્યારે જ્યારે પુણ્યના પરિણામ આવે ત્યારે ત્યારે એનાથી આત્મા ભિન્ન છે એવું ભેદ જ્ઞાનનો વિચાર કરવો. પુણ્યના પરિણામ આવે એમ કહ્યું, પુણ્યના પરિણામ જીવ કરે એવો જવાબ નહીં, કેમ કે પાપના પરિણામ ઘડીકમાં આવે, ઘડીકમાં પુણ્ય આવે, શુભ ને અશુભ ની પલટના થયા જ કરે છે, એકલા અશુભ ને એકલા શુભ ભાવ હોય નહીં, જ્યારે જ્યારે પુણ્યના પરિણામ આવે ત્યારે એનાથી જાણનાર જુદો છે એમ વારંવાર ભેદજ્ઞાન કરવું. કરવાનું શું કહ્યું? કોને પૂછ્યું? પુણ્ય કરવું કે ન કરવું? જવાબ શું આપ્યો? કે પુણ્ય આવે એનાથી ભિન્ન આત્મા છે એમ જાણવું, જાણવાની ક્રિયા કરી. તો એ ખ્યાલમાં ક્યાંથી આવે? ક્યાં જાણવાની ક્રિયા કરી કઈ અમને ખ્યાલમાં ના આવે? માટે અહીંયા કહે છે કે ઉપદેશ વેલ છે, રાગ પૂદગલ ના પરિણામ, પાંચ મહાવ્રત ના પરિણામ પૂદગલ ના છે. હા, આ 28 મૂળ ગુણ સાધક ના વિકલ્પ ઉઠે છે એ બધા વિકલ્પ ઉદગલ ના પરિણામ છે. ભાઈ આત્માની જાત નથી, આત્મા એનો કરતા નથી, આત્મા એમાં વ્યાપક નથી, એમાં પૂદગલ ફેલાય છે, અત્યંત અચેતન છે. રાગ પૂદગલ ના પરિણામ છે એમ જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી જ્ઞાન જ નહીં થાય કે બોલો. ઓછા અભ્યાસી જીવ પણ પકડી શકે છે, અત્યંત અચેતન છે. એવા આ તેર કરતા હોય વ્યાપ એવા પ્રભાવે કઈ પણ પૂદગલ કર્મ ને જો કરે, પૂદગલ ના પરિણામ પૂદગલ ને કરે છે. રતિભાઈ, પૂદગલ ના પરિણામ પૂદગલ માં નિમિત્ત થાય છે એમ લખ્યું નથી, પૂદગલ ના પરિણામ રાગ પૂદગલ ને કરે છે એમ લખ્યું છે, કેમ કે વ્યાપી વ્યાપક ભાવ છે. કોઈને પ્રશ્ન થાય કે આ તો બેદ્રવ્ય થઈ ગયા, જૂનું કર્મ ને નવું કર્મ બેદ્રવ્ય થઈ ગયા, પણ જાતિ એક છે, જાતિ એક હોવાથી એમાં વ્યાપ વ્યાપક ભાવ ઘટી શકે છે. તરત ઉઠે ને કે એક દ્રવ્યમાં કરતા કર્મ હોય આ તો બે દ્રવ્ય થઈ ગયા, રાગ પૂદગલ કર્મ ના લક્ષ્ય થયેલો રાગ એને ભલે પૂદગલ ના પરિણામ કયો તો એ નવા કર્મ ને કરે છે, તો એક અહીંયા આ પૂદગલ થયું ને બીજું પૂદગલમાં, તો બે પૂદગલ વચ્ચે વ્યાપ વ્યાપક ન હોય એમ કોઈને તર્ક ઉઠે તો એનો સમાધાન છે. કહ્યું તું કે એક જાતિમાં વ્યાપી વ્યાપ ઘટી શકે છે ભલે બિંદ્રિયો હોય, વ્યાપી વ્યાપ ભગવાન કઈ પણ ભૂતગલ કર્મ ને જો કરે તો ભલે કરે, ભલે કરે, અરે ભલે કરે, હું કરતા નથી, ક્યાં તો થોડી ક્ષણમાં તો એ અકર્તા બની જાય છે અને આત્માનું ભાન થઈ જાય છે. કરે તો ભલે કરે, એટલે ક્રિયા જ કરે, પૂદગલ કુળને બાંધ્યા કરે એમ એનો અર્થ નથી, હું કરતા નથી, પૂદગલ કર્મ કરે છે એમ જેના દ્રષ્ટિમાં લક્ષમાં આવે એમાં અકર્તા ઉપર દ્રષ્ટિ જઈ અને તત્ક્ષણે અનુભવ થાય છે.
બરાબર, પ્રભુ કરતા બુદ્ધિ નીકળી જાય,
કરતા બુદ્ધિ છૂટે ને અકર્તામાં આવ્યો ને જ્ઞાતા થઈ જાય છે. જ્ઞાતા તો હતા, જ્ઞાતા તો હતો પ્રથમથી, પણ જ્ઞાતા થયો સામાન્ય અપેક્ષા એક જ્ઞાતા હતો, વિશેષ અપેક્ષા એક જ્ઞાતા થઈ ગયો એને ધર્મના પરિણામ કહેવામાં આવે છે. સામાન્ય અપેક્ષા જ્ઞાતા એટલે દ્રવ્ય તો જ્ઞાતા બધા છે, પણ એ પર્યાય પણ જ્ઞાતા થઈ જાય છે. જે કર્તા બુદ્ધિ હતી તૂટીને એ જ્ઞાન ચેતના પ્રગટ થાય છે. આ જ્ઞાતા થઈને જ્ઞાતાને જાણે છે, જ્ઞાતા થઈને જ્ઞાતાને જાણે છે, જ્ઞાતા થઈને જ્ઞાતા જણાય છે, કર્તા થઈને જ્ઞાયક જણાતો નથી. ચિમનભાઈ ના પાડે છે, જો કર્તા થઈને રાગ નો કરતા થાય તો એ જ્ઞાયક ને જાણી શકે. બહુ ખુશી છે ચિમનભાઈ થી, બધા મારી પાસે ઘણા વાત કરે. સારું, આત્માનો અનુભવ થયો સાક્ષી ભાવે પરિણમી ગયો. પછી જૂના કર્મ નવા કર્મ ને બાંધતો જ નથી, જૂના કર્મ ની નિર્જરા થાય છે અને નવા કર્મ બંધાતા નથી. પછી થોડો ટાઈમ ચારિત્ર માં બંધાય તો ભલે બંધાય, હા એનો જ્ઞાતા રહે છે, એનો કરતા થતો નથી. હું એનો કરનાર નથી. અહી આ તર્ક છે કે હવે જો આત્મા એ ન કરે તો કઈ નહીં, પણ આત્મા મિથ્યાત્વ ને ભોગવે તો છે ને, કરે નહીં તો કઈ નહીં, પણ દુઃખને તો ભોગવે ને આત્મા. દુઃખને અનાત્મા ભોગવે છે, દુઃખને આત્મા ભોગવતો નથી. અનાત્મા રાગ ને કરે અને એના ફળ ને અનાત્મા ભોગવે. ભગવાન આત્મા તો જ્ઞાન ને કરે ને આનંદ ને ભોગવે, એ કઈ દુઃખ નો ભોગતા ભોગતા નિશ્ચયથી નથી. અહીં આ તર્ક છે કે જો એટલું તો શિષ્યે કબૂલ કર્યું કે ભૂતગલમય આત્મમય મિથ્યાત્વાદી એમ શબ્દ ના લીધો, ભૂતગલ ના લક્ષે થાય છે માટે ભૂતગલમય મિથ્યાત્વ આદિ ને મિથ્યાત્વાદી મિથ્યાત્વ કસાયો બધું બધા ભૂતગલમય ભાવો છે, એને વેદતો ભોગવતો જીવ પોતે મિથ્યા દ્રષ્ટિ થઈને ભૂતગલ કર્મ ને કરે છે. અરે ભાઈ, જીવ મિથ્યા દ્રષ્ટિ થયો નથી, ભૂતગલ મિથ્યા દ્રષ્ટિ થયું છે. શું કહ્યું? જીવ મિથ્યા દ્રષ્ટિ થયો નથી, એ ભૂતગલ મિથ્યા દ્રષ્ટિ થયું છે. કેમ કે મિથ્યાત્વ ના પરિણામ ભૂતગલ ના પરિણામ છે, જીવ ના પરિણામ નથી. સૂત્ર વાર છે, ક્યાંય થઈ ગયો છે કાલ વધારે થોડો વિસ્તાર થી કરશું.
તે સમયસર ગાથા 109 થી 112 ઉપરનું પ્રવચન તારીખ 10/9/86.
જ્યારે કાં તો સાક્ષાત આત્મજ્ઞાની ગુરુના યોગમાં એ જીવ આવી જાય છે, અથવા સાક્ષાત જ્ઞાનીનો યોગ ન હોય તો જ્ઞાનીઓએ લખેલા શ્રી ગુરુ કહે છે અથવા આગમ કહે છે એ રીતે પોતાના યોગને અંતર્મુખ કરી આત્માનો અનુભવ કરે છે. અનુભવ થવો એની ઉપાદાન શક્તિથી થાય છે, પણ ઉપાદાન શક્તિથી અનુભવ થાય ત્યારે બહિરંગી વાત સૂક્ષ્મ લાગે એવી છે, કેમ કે આગમમાં ચારે ગતિના જીવો દુઃખ ભોગવે છે એમ આગમમાં આવે છે. નારકીના જીવો અનંતું દુઃખ ભોગવે છે. હજારો જીવે પણ એ કહી શકાય નહીં એવું દુઃખની નારકીના જીવો ભોગવે છે. એના કરતાં અનંતું દુઃખ નિગોદના જીવો ભોગવે છે. કેમ કે નારકીના જીવોને તો આત્મબળ છે થોડું, સોક્ષમ પાંચ ઇન્દ્રિય જેટલું જ્ઞાન ને બળ ભોગવવાની શક્તિ છે. પણ એક ઇન્દ્રિય જીવને, નિગોદના જીવને સમાધાન કરનારું જ્ઞાનનો ઉઘાડ પણ નથી અને વીર્ય પણ હીન થઈ ગયું છે. એટલે દુઃખને ભોગવવાની પ્રતિકાર શક્તિ પણ રહી નથી, માટે એ દુઃખને ભોગવે છે. પ્રભુ આગમમાં આવ્યું છે, આત્મા જ કરે ને આત્મા જ ભોગવે છે. કરે એકલો રાગને ને ભોગવે પણ એકલો. રાગ કરશો તો દુઃખ ભોગવું પડશે, માટે રાગને છોડો તો એનું ફળ છૂટી જશે. એમ અનેક પ્રકારે રાગને, રાગના ફળને આત્મામાં થાપી વ્યવહાર કરીને પછી એનો નિષેધ પણ કરાવે. પણ અહીંયા તો કોઈ અપૂરો વાત ભેદ જ્ઞાનની છે. આવી વાત ક્યારે ક્યાં કોક શાસ્ત્રમાં હોય છે એવી અપૂરો વાત આમાં છે. જો આપણે પ્રશ્ન થાય છે અહીં, આ તર્ક છે કે ભૂતગલમય મિથ્યાત્વાદીને વેદ તો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને વેદે છે, પોતે માટે પોતે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. જો વેદ તો ન હોય તો મિથ્યા દ્રષ્ટિ ન થાય. વેદે છે ને દુઃખને, શિષ્યનો પ્રશ્ન છે, જ્ઞાનીને એ વાત મંજૂર નથી. શિષ્યનો પ્રશ્ન છે. આ ગાથા કેમ અહીંયા લેવામાં આવી કે બે દિવસ ત્યાં મુંબઈમાં ચાલી હતી ત્યારે આપણા ભાઈ સુમનભાઈ ત્યાં આવ્યા હતા અને સાંભળીને ખુશી થયા કે આ ગાથા તો રાજકોટમાં લેવા જેવી છે. મને તો એ જોતું હતું, બહુ સારી વાત. લેશું આપણે, આપણે તો સ્વાધ્યાય કરવાનો છે ને, એટલે આ લેવામાં આવે છે. એમની માગણી હતી. આપણા નવા ટ્રસ્ટી છે ને, મોરબી રામજીભાઈના સુપુત્ર. શું કહ્યું? અરે પ્રભુ એકવાર સાંભળ, તું કરતા નથી તું જ્ઞાતા છો હો. આ અરે હું જ્ઞાતા છું હું કરતા નથી, એકવાર તો તું સ્વભાવના પક્ષમાં, અરે લક્ષ લઈને પક્ષમાં તો આય. લક્ષ પક્ષ દક્ષ અનુભવ, એમ અગાઉ આત્મધર્મમાં ચાર બોલ આવ્યા હતા. ઈશ્વરભાઈ આવ્યા હતા કે છે ભાઈ તું જરાક લક્ષમાં તો લે, સંતોની વાત જરાક લક્ષમાં તો લે. અરે એક પૈસા ભાર પણ સતની વાત લક્ષમાં તો લે તો એક પૈસાની તાકાત એવી છે કે 99 પૈસાને ખેંચીને આખો રૂપિયો બની જશે. સતની એક પૈસાની સતની તો હા પાડ, એક જરાક જેટલી તો
બહુ સહેલું છે.
બહુ સહેલું છે ભાઈ. સ્વભાવથી પ્રત્યેક આત્મા જ્ઞાતા છે. આત્મધર્મમાં એક વાત આવી હતી, ગુરુદેવના વાક્યો છે કે જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે એમ તું પણ જાણનાર દેખનાર છો. અધૂરા પુરાનો પ્રશ્ન કરીશ ને કે સિદ્ધ ભગવાન પાસે કેવળ જ્ઞાન છે અને મારી પાસે થોડું અલ્પ જ્ઞાન છે, એવો ભેદ તફાવત પાડીશમાં. અધૂરા પુરાનો પ્રશ્ન નથી. અને સિદ્ધ ભગવાનથી જરાક જુદો પડ્યો અને હું કરતા છું એમ માન્યતા કરી તો મિથ્યા દ્રષ્ટિ જે થઈ જશે. સિદ્ધની હારમાં બધા જીવોને જ્ઞાની મૂકે છે, જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર એમ સમકક્ષી કિંચિત માત્ર ફરક નથી, બધા આત્મા જાણનાર દેખનાર છે. અને જે જાણનાર દેખનાર છું એમ સ્વીકાર કરે એને સમ્યક દર્શન થઈ અને અલગ કાળમાં એ પણ સિદ્ધ થઈ જશે. હા, સિદ્ધ દ્વારા સ્વભાવને સ્વીકારો, સિદ્ધ દ્વારા પણ સ્વભાવને સ્વીકારો. પેલા ભલે સિદ્ધની વાત લીધી નિમિત્તપણે, જેમ અરહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને પોતાના આત્માને જાણે તેનો મોક્ષ થાય છે એમ સિદ્ધને લીધા. સિદ્ધ ભગવાન જેમ જાણનાર દેખનાર છે એમ તું પણ જાણનાર દેખનાર છો, એટલે કરતા નથી. જાણનાર દેખનાર છો, અધૂરા પુરાનો પ્રશ્ન કરીશ નહીં. અને જાણવાથી જરા દૈગો ને કરતામાં ગયો તો સંસારનું દુઃખ આવી પડશે. એટલે અસ્તિથી જ્ઞાતા છે, નાસ્તિથી કરતા બુદ્ધિ છોડાવવા માટે એને અકર્તા કહેવામાં આવે છે. એમ આત્મા જેમ અકર્તા છે એમ આત્મા અભોગતા પણ છે, આત્મા દુઃખનો ભોગતા નથી. કોઈ કે વ્યવહારે ભોગતા છે કે નહીં? ભાઈ વ્યવહારે ભોગતા છે ત્યાં અલ્પ વિરામ છે. જીવ અજ્ઞાન દશા હોય, ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી તે દુઃખનો ભોગતા છે, એ વ્યવહાર નહીંનું કથન છે. પણ વ્યવહાર નહીંનો નિષેધક પ્રતિપક્ષ એક નિશ્ચય નહીંનું કથન છે કે ભોગતા નથી. ભોગતા નથી ત્યાં સુધી ન પહોંચો, ભોગતા છે એ માટકી ગયો. રાગને કરીને દુઃખને ભોગવે એવા વ્યવહારના શાસ્ત્રો લાખો કરોડો છે, પણ આત્મા રાગનો કરતા નથી ને દુઃખનો ભોગતા નથી એ વાત શુદ્ધનીનો ઉપદેશ તો વિરલ ક્યાંક ક્યાંક હોય છે, સાંભળવાય મળે નહીં. એ વાત પૂર્વ અહીંયા પર્વના દિવસોમાં આત્માની આરાધનામાં કહે છે કે પ્રભુ તું દુઃખનો ભોગતા નથી, તો દુઃખને કોણ ભોગવે છે? એ પ્રશ્ન આવે કે નિશ્ચયથી દુઃખનો ભોગતા પુદ્ગલ છે. વ્યવહાર નહીં એ અશુદ્ધ ઉપાદાન, રાગને કરે ને દુઃખને ભોગવે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન. એ બધી વાત અહીંયા ચિમનભાઈ શીખડાવી છે બધાને, ત્રિકાળી ઉપાદાનને એક ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનના પણ બે પ્રકાર, એક અશુદ્ધ ક્ષણિક ઉપાદાન અને એક શુદ્ધ ઉપાદાન ક્ષણિક. એ ભાઈ એ પર્યાયથી ઉપાદાનથી જુઓ તો એ પર્યાય પર્યાયને કરે છે ને પર્યાય પર્યાયને ભોગવે છે. પણ એ પર્યાય કોના લક્ષ્ય થાય છે કે પૂદગલને લક્ષ્ય થાય છે, માટે પૂદગલ જ એનો કરતા છે. એની સાથે અભેદ કરી નાખ, રાગને પૂદગલની સાથે અભેદ કરીને કરતા કર્મ એમાંથી લઈ લે તો ભોગતા ભોગ પણ એમાંથી આત્મા ભોગતા નથી તારી બુદ્ધિ થઈ જશે. એ વાત કરે છે કે પૂદગલ મેં મિથ્યાત્વાદીને વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને. શિષ્ય પ્રશ્ન કરે છે કે જીવ મિથ્યા દ્રષ્ટિ થઈને દુઃખને ભોગવે છે. અહીંયા કહે છે કે મિથ્યાત્વના પરિણામ દર્શન મોહના પૂદગલના છે, જીવના પરિણામ જ નથી. જીવમાં જ્ઞાન થાય છે અને મિથ્યાત્વ પૂદગલમાં થાય છે. પણ કથનચિત તો ખરું કે નહીં, શ્યાદ વાત તો રાખશો કે નહીં, નહીતર એકાંત થશે. ભાઈ પ્રમાણમાં અપેક્ષા એ કથનચિત છે, પણ કથનચિત વ્યવહાર નહીંને નિષેધ કરનાર એક નિશ્ચય નહીં સ્વાશ્રિત છે, એના વડે વ્યવહારનો નિષેધ કરવાયો છે. મુંબઈમાં એક પ્રશ્ન આવ્યો કે સમર્થ આચાર્ય ભગવાને વ્યવહાર દર્શાવ્યો છે, ઠામ ઠામ ઠેક ઠેકાણે દર્શાવ્યો છે. હા બરાબર છે, દર્શાવ્યો છે, અમને માન્ય છે, પણ નિષેધ કરવા માટે દર્શાવ્યો છે એ વાત તું જાણતો નથી, પણ નિષેધ પણ અધર થી નહીં થાય. આત્મા સ્થિત નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ કરજે એમ ફરમાન છે. વ્યવહાર નહીં બતાવ્યો છે નિષેધ કરવા માટે, આદરવા માટે બતાવ્યો નથી, જાણીને એનો નિષેધ કરજે. કે છે કે ભાઈ દુઃખનો ભોગતા હું છું, એ દુઃખની પરંપરા રહેશે, દુઃખથી મુક્ત નહીં થવાય. દુઃખનો હું ભોગતા નથી, અભોગતા છું એમ કહે છે. આ મિથ્યા દ્રષ્ટિથી એને પૂદગલ કર્મને કરે છે, વેદે છે માટે કરે છે. જો વેદે હા પાડશો કે દુઃખને વેદે, તો તરત જ અમે કહેશું કે જો દુઃખને વેદે આત્મા, તો આત્મા રાગને કરે. જ્ઞાની કઈ હા પાડે કે દુઃખને વેદે છે? દુઃખ થોડું થાય એને જાણે ખરો જ્ઞાની, પણ વેદે નહીં, નિશ્ચયથી અવેદક છે. તેનું સમાધાન આ તર્ક ખરેખર અવિવેક છે, મૂર્ખાએ ભરેલો તારો છે પ્રશ્ન જ ખોટો છે. તારા પ્રશ્નમાં તે લીધું છે કે પૂદગલમય મિથ્યાત્વાદીને વેદતો, તે પૂદગલમય મિથ્યાત્વાદી તો તે કયું, તે જ કયું છે? રવિન્દ્રમાં લખ્યું છે ને, પ્રશ્નકાર પ્રશ્નમાં પોતે કબૂલ કર્યું છે કે પૂદગલમય મિથ્યાત્વાદીને વેદતો, તો પૂદગલમય તારો શબ્દ છે એ તો જડ છે, તો ચેતન જળને કેમ વેદે? માટે તારો પ્રશ્ન અવિવેક મૂર્ખાઈ ભરેલો છે. આ તર્ક ખરેખર અવિવેક એટલે મૂર્ખાઈ ભરેલો છે. કારણ કે હવે કારણ આપે છે, એ પ્રશ્ન તારો બરાબર નથી, ભૂલ ભરેલો છે, એની ભૂલ બતાવે છે, કારણ આપે છે. અમે કહીએ માટે માનો એમ નહીં, પણ આગમથી યુક્તિથી અનુમાનથી છેવટ અનુભવથી પ્રમાણ કરજો. કારણ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી, વેદ્ય વેદક ભાવનો અભાવ હોવાથી, દુઃખ વેદ્ય એટલે વેદાવા યોગ, અને આત્મા એનો વેદનાર, એવા ભાવનો ત્રણેય કાળ અભાવ છે. એક સમય માત્ર પણ જેને પરમાત્મા આત્મા કહે છે, એ આત્મા દુઃખનો ત્રણેય કાળ અવેદક છે. નિગોદમાં પણ જેને સામાન્ય આત્મા કહેવાય, એ દુઃખનો વેદનાર નથી, અકારક અને અવેદક એ તો એનું મૂળ સ્વરૂપ છે. એ વેદે ક્યારે કે સુખમય ભાવને છોડે અને દુઃખની પર્યાયમાં પૂદગલના પરિણામમાં જાય તો વેદે, અને એને વેદે તો જીવ જીવપણાને રહેતો નથી, અજીવપણાને પામી જાય. માટે જીવ દુઃખને વેદતો નથી. પર્યાય દ્રષ્ટિથી દુઃખને વેદે છે એવો અનુભવ અનાદિકાળથી છે, પણ દ્રવ્ય દ્રષ્ટિથી અવેદક છે એ વાત સાંભળવાય મળતી નથી. તો નિર્ણય ક્યારે કરે ને અનુભવ ક્યારે કરે? પર્યાય દ્રષ્ટિથી રાગને કરે ને દુઃખને વેદે છે એવો વ્યવહાર છે નિષેધ કરવા માટે, એવો વ્યવહાર નિષેધ કરવા માટે છે. પણ આત્મા અકારક અવેદક છે વાત તે સાંભળી નથી. સંભળાવું છું ભાઈ, કામ ભોગ બંધનની કથા તે અનાદિ કાળથી સાંભળી, રાગને કરવું ને દુઃખને વેદવું, પણ રાગનો અકારક અને દુઃખનો અવેદક આત્મા છે એ વાત તે સાંભળી નથી. આ તર્ક ખરેખર અવિવેક છે. કારણ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં, પેલો દુઃખને વેદે ને પછી દુઃખનો અવેદક થાય એમ નથી. પેલો દુઃખને વેદે ને પછી અવેદક થાય તો વિશેષ અપેક્ષાએ છે, સામાન્ય અપેક્ષાએ જોવામાં આવે તો ત્રણેય કાળ અવેદક છે. અશુદ્ધ ઉપાદાનથી વેદક, ક્ષણિક શુદ્ધ ઉપાદાનથી અવેદક થાય છે એ તો પર્યાય અપેક્ષા એ વાત છે, દ્રવ્ય અપેક્ષા એ તો ત્રણેય કાળ અવેદક જ છે. કોઈ કાળે પણ દુઃખને વેદે એ આત્માનો સ્વભાવ નથી. એક સમય દુઃખને વેદે તો નિત્ય વેદન રહ્યા કરે, તો દુઃખની નિવૃત્તિ કોઈને થાય નહીં. માટે અવેદક પણ કાયમ રહી ગયું છે એવા આત્માનો અનુભવ કરતા પર્યાયમાં સાક્ષાત અવેદક થઈ જાય છે. પર્યાયમાં પણ અવેદક થાય છે. દ્રવ્ય જેવો સ્વભાવ છે એવો પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. હોવાથી આત્મા નિશ્ચયથી પુદ્ગલ દ્રવ્યમય મિથ્યાત્વાદીનો ભોગતા પણ નથી. ભોગતા પણ નથી કેમ કહ્યું? કે કરતાય નથી ને ભોગતા પણ નથી. તારો પ્રશ્ન હતો ભોગતા તો છે ને, કરતા ન હોય તો કાંઈ નહીં. કે ભાઈ ભોગતા પણ નથી. તારી બુદ્ધિ આહા, જ્ઞાન તારી પ્રજ્ઞા બિડાઈ ગઈ છે બાપુ. આત્મા અને અનાત્માને તું એક માની રહ્યો છો. ચેતન એવો આત્મા અને પુદ્ગલના પરિણામ એવું દુઃખ આકુળતા, એ જડ ચેતન બે ભિન્ન ભિન્ન છે. જડ ભાવે જડ પરિણમે. ભાઈ બોલો, લલકારો, આજ લલકારો, ઘણો ટાઈમ થયો. દેશીભાઈ બોલો, જડ ભાવે જડ પરિણમે. એ બે માંથી તમે તમે બે સમજી લ્યો, એમાં આપણું કામ નહીં.
માઇક પાસે બેઠા છો.
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, છોડી આપ સ્વભાવ, જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ.
આ દુઃખ રૂપે કોણ પરિણમે છે? ચેતન પરિણમે છે. એ તો જળના ભાવ છે બધા. જળ પરિણમે છે. એ દુઃખમાં જળ વ્યાપક છે. આદિ અંતમાં એ રાગ દ્વેષ દુઃખના પરિણામમાં કર્મ વ્યાપે છે, અને સ્પર્શ સ્ગંધ વર્ણમાં નો કર્મ વ્યાપે છે. દર્શન મોહ ને ચારિત્ર મોહ જે દ્રવ્ય કર્મ છે, તે રાગ દ્વેષ સુખના પરિણામમાં વ્યાપે છે, ફેલાય છે, પસરે છે ને એને કરે છે. જળ ભાવે જળ પરિણમે. આ દયાના ભાવ પણ એ જળ પરિણમે છે. આત્મા પરિણમતો, હા, આત્મા દયાના ભાવ પણ એ જળ પરિણમે. એવું જાણપણા રૂપે તો પરિણમે, પણ એ દયાના ભાવ રૂપે તો પરિણમતો કેમ? કે દયાના ભાવ જળ છે. આ શું થયું? આવી દસ લક્ષણી પૂર્વમાં આવી જેની વાત, તો દયા કોઈ નહીં કરે. અરે આત્માની દયા કરશે આ સાંભળશે તો.
જડતે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન તે પ્રગટયનો ભવ રૂપ છે, સંશય તે માખે, સંશય તે માખે, જો જડ ત્રણ કાળમાં ચેતન ચેતન થાય, બંધ મોક્ષ તો ઘટે નહીં, પ્રવૃત્તિ નિવૃત્તિ નો.
વાહ,
પ્રવૃત્તિ નિવૃત્તિ નો.
હા હા હા, પ્રભુ સાંભળ, કોઈ કાળે ચેતન જડ રૂપે ન થાય, ને જડ ચેતન રૂપે ન થાય. રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામે જળના પરિણામ છે. તીર્થંકર ભગવાનની વાણીમાં સર્વજ્ઞ દેવાદિ દેવની દિવધનીમાં આવેલી વાત કુંકુંદાચાર્ય ભગવાન સાક્ષાત સાંભળીને આ વાત લખે છે. કર્તા કર્મધિકારમાં કહે છે કે પ્રભુ, એ જડ કોઈ કાળે ચેતન ન થાય, જે ચેતન કોઈ કાળે જડ નહીં થાય. ચેતન ચેતન રહેશે ને જડ જડ જ રહેવાનું છે. તારી બુદ્ધિના દોષથી તને જળ અને ચેતનની એકતા થઈ છે, ચેતન જળ રૂપે ભાસે છે અને જળ ભાવ ચેતન રૂપે ભાસે છે, એ તો તારી પ્રભુ ભ્રાંતિ છે. આ ભ્રાંતિ ટાળવાનો આ કાળ છે. છેલ્લું પદ સારું આવ્યું, છેલ્લું પદ સારું આવ્યું. કોઈ કાળે રાગ દ્વેષ દુઃખ ના પરિણામ પ્યોર જળ ના છે, પ્યોર 100% જળ ના પરિણામ છે. એનું કઈક અનુભવ થી પ્રૂફ થાય કે હા થાય, ક્રોધ થાય, ઇન્દ્રિય જ્ઞાન માં જણાય છે કે નહીં, કે હા જણાય છે, તો પૂતગલ થઈ ગયું. શું કહ્યું? ક્રોધ જો તારા ઇન્દ્રિય જ્ઞાન માં જણાય છે ને, તો એ પૂતગલ થઈ ગયું. ભલે એમાં સ્પર્શ ગંધ વર્ણ ન હોય, પણ એમાં જડત્વ છે, એમાં ચેતન નો એક અંશ પણ નથી. એ જ્ઞેય છે પણ જ્ઞાન નથી, એ પર જ્ઞેય છે ભાઈ. ક્રોધ પણ આહા, એ તો અપૂરો વાત છે, મીઠી મધુરી વાત છે. જડ ભાવે જડ પ્રણમે, પૂતગલ પ્રણમે તો પ્રણમો. આહા, વ્યવહાર રત્નત્રય રૂપે પૂતગલ પ્રણમે તો પ્રણમો. હું તો જ્ઞાન રૂપે પ્રણમું છું, હું તો જ્ઞાયક ને જાણતો પ્રણમું છું. જાણતા જાણતા આ પૂતગલ પ્રણમે છે, એ મારા જ્ઞાનમાં જણાઈ જાય છે. હું એ પૂતગલના પરિણામ સન્મુખ થઈને રાગ ને જાણતો પણ નથી. વર્તમાન વર્તા ઉપયોગમાં ક્રોધ આવતો નથી. ક્રોધ ભિન્ન ને જ્ઞાન ભિન્ન છે. અનુભવની બહુ મસ્તી છે, અનુભવ થી શાસ્ત્ર, અનુભવ થી જ અર્થ કર્યા. આ શબ્દ નો અર્થ થાય એ પણ ગૌણ કરીને અનુભવની પ્રધાનતાથી શબ્દો કહ્યા છે. તેઓ શ્રી પ્રમાણે છે, 60 નંબર નો શ્લોક છે કલષ્ટિકામાં. શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે. એવું જે શુદ્ધ જીવ સ્વરૂપ તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણામનું ભિન્નપણું થાય છે. ભાવાર્થ આમ છે કે હવે પ્રશ્ન કરે છે પ્રશ્નકાર, પ્રશ્ન કરે છે. સાંપ્રત એટલે હાલમાં અત્યારે જીવ દ્રવ્ય રાગાદી અશુદ્ધ ચેતના રૂપે પરિણમું છે, ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધ રૂપે પરિણમું છે, આત્મા ક્રોધ રૂપે પરિણમું છે, એમ અમને પ્રતિભાસે છે. તેથી જ્ઞાન ભિન્ન ક્રોધ ભિન્ન એવું અનુભવું ઘણું જ કઠણ છે. શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા જ ક્રોધ રૂપે પ્રણમે છે અને આત્માથી ક્રોધ ભિન્ન કેમ હોય, પરિણામીથી પરિણામ કેમ ભિન્ન હોય? આ શિષ્યનો પ્રશ્ન છે કે જ્ઞાન જ એટલે આત્મા જ ક્રોધ રૂપે પ્રણમે છે, તો એ જ્ઞાનથી ક્રોધ કેમ ભિન્ન હોય? એમ પ્રશ્ન છે કે ભાઈ આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે, આત્મા ક્રોધ રૂપે પરિણમતો નથી, એની તને ખબર પડતી નથી, એનો પ્રશ્ન કરશે. જો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધ રૂપ પરિણમ્યું છે, ક્રોધ માન માયા લોભ રૂપે આત્મા પરિણમે છે, એમ આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે એ ભૂલી ગયો, આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે એ ભૂલી ગયો, આત્મા ક્રોધ રૂપે પરિણમે છે. તેથી અનુભવું જુદાપણું અનુભવું ઘણું કઠણ છે. ઉત્તર આમ છે કે હવે ઉત્તર આપે છે, સાચે કઠણ છે, કઠણ તો છે પણ અશક્ય તો, કઠણ શબ્દ વાપર્યો છે હો, અશક્ય નથી. પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. આ જ્ઞાનનો સ્વાદ અને રાગનો સ્વાદ બે ભિન્ન ભિન્ન આવે છે. ખાટા મીઠાનો સ્વાદ જેમ ભિન્ન આવે એમ. આ પૂતગલના પરિણામ નીકળ્યા. આ બધા જે વ્રતના અવ્રતના ભાવો, પાપને પુણ્યના પરિણામ, હિંસા અહિંસાના પરિણામ, એ બધા પૂતગલના પરિણામ નીકળ્યા. હા, એ જીવના પરિણામ, તે મૈનાતા પણ જીવના પરિણામ, નોતા જીવના પરિણામ જીવની જાતના હોય. આ રાગ તો કજા જ છે, એ જીવની જાતમાં નથી, અણમળતા છે. કણષ્ટિકા કરે જ્ઞાન ને રાગ ને બે ને અણમળતા કયા છે, મળતા પણ નથી, કજા જ છે. રાગ છે એ આત્માની જાત. આત્માની જાતમાં તો જ્ઞાન દર્શન જાણવું ને દેખવું જેમાં ક્રિયા થાય એ આત્માની જાતના પરિણામ છે, રાગ આત્માની જાતના નથી. હવે આગળ કે મિથ્યાત્વાદીનો ભોગતા પણ નથી તો પછી પૂતગલ કર્મનો કરતા કેમ હોય, માટે એમ ફલિત થયું કે સરવાળો એમ આવ્યો કે જેથી પૂતગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ, સામાન્ય પ્રત્યય કહો કે આશ્રવો કહો, એના 13 વિશેષ પ્રત્યયો એટલે આશ્રવો કે જેવો ગુણ શબ્દથી કહેવામાં આવે છે. ગુણ એટલે ગુણસ્થાન, ગુણ એટલે ગુણ ને દોષ એમ નહીં, ગુણ એટલે ગુણસ્થાન, મોહ ને યોગથી ઉત્પન્ન થતા વિભાવ ભાવ કહેવામાં આવે છે. અર્થાત જેમનું નામ ગુણસ્થાન છે તેવો જ કેવળ કર્મોને કરે છે. ભેદ અપેક્ષા એ કહેવામાં આવે તો ચાર પ્રકારના પ્રત્યયો, વિશેષ 13 પ્રકારના પ્રત્યયો એ નવા કર્મને બાંધે છે. અભેદ દીક્ષાએ જોવામાં આવે તો એ 4, 13, 4 અને 4 નો 1 તો એ પૂતગલ દ્રવ્ય જ પૂતગલ દ્રવ્ય કર્મને બાંધે છે. આવશે જો તેવો જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પૂતગલ કર્મનો અકર્તા છે એમ સ્વીકારી લે. હવે પૂતગલ કર્મનો હું કરતા નથી ને રાગનો હું કરતા નથી, હું તો જ્ઞાનમય છું ને, જ્ઞાનનું કરતા પણ મારી સાથે છે, પણ રાગનું કરતા કર્મ પણ મારી સાથે નથી. કેમ કે આત્મા ચેતન, ચેતનના પરિણામ જ્ઞાનને કરે, પણ અચેતન એવા રાગને ચેતન એવો પરમાત્મા કરી શકતો નથી. જેથી જીવ પૂતગલ કર્મનો અકર્તા છે, ગુણો જ તેમના કરતા છે, 2 થી 13 ગુણસ્થાન એના કરતા છે, અને તે ગુણો તો હવે અભેદ કરે પાછું ભેદથી સમજાવે છે, પછી અભેદ કરે છે, અને તે ગુણો તો ગુણસ્થાનો તો પૂતગલ દ્રવ્ય જ છે. પૂતગલ દ્રવ્યના પરિણામ કયા, પછી પરિણામ અને પરિણામીને અભેદ કહીને એ પૂતગલ દ્રવ્ય એક જ છે. તેથી એમ થયું કે જ્ઞાનાવરણ આદિ 8 પ્રકારના કર્મ બંધાય છે એનો પૂતગલ દ્રવ્ય જ એક કરતા છે, જીવ તો કરતા નથી, થયો નથી, થવાનો નથી ને થશે પણ નહીં. એમ અકર્તા પણ સ્વભાવનું છે, તું લક્ષમાં લે કે હું તો જ્ઞાતા જ્ઞાયક છું, કરતા નથી તો તને ધર્મના પરિણામ પ્રગટ થશે. ભાવાર્થ શાસ્ત્રમાં, આગમમાં, જીનવાણીમાં પ્રત્યયોને એટલે આશ્રવોને એટલે ભાવ આશ્રવોને બંધના કરતા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે, તેથી એ ગુણસ્થાનો બંધના કરતા છે, અર્થાત પૂતગલ કર્મના કરતા છે. વળી મિથ્યાત્વાદી હા, જેમ કે એક પૂતગલ દ્રવ્ય એક છે અભેદ અપેક્ષાએ, એના ભેદ કરો તો 4 ભેદ થાય, મિથ્યા, અવરત, કષાય ને યોગ. જેવી રીતે ચાર તાકા રંગના રંગેલા હોય, એક લાલ રંગનો કાપડનો તાકો, એક પીળા રંગનો, એક લીલા અને એક કેસરી રંગના ચાર તાકા, અને પાંચમો તાકો પણ એની પાસે રાખવો કે ભાઈ આ સફેદ તાકો છે ને એ આ ચાર તાકા આ પ્રમાણે રંગા છે, પાંચે તાકા હારે રાખવા. સમજી ગયા? તો હવે એ જે ચાર પ્રકાર જે છે રંગના, એ કાપડના ભેદ છે કે રંગના ભેદ છે? એ સફેદ કાપડ છે, કાપડિયા ઘણા બેઠા છે, જમનાસભાઈ છે ને ક્યાં ગયા, હાર્યા હે, સફેદ કાપડ રાખ્યું હારે તાકો એક. પછી પૂછે છે કે આ જે સફેદ તાકો છે એના જ આ ચાર પ્રકાર છે કે ના, એ સફેદના ચાર પ્રકાર ન હોય તો એ પ્રકાર ચાર કોના છે કે રંગના ભેદ છે? કાપડ સફેદ, સફેદ રૂનું બનેલું કાપડ, એનો કોઈ પ્રકારનો ભેદ નથી. સફેદ સફેદ ને સફેદ જ, એમ આત્મા જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જ, એમાં રાગ ને દ્વેષ મિથ્યાત્વના ભેદે પૂતગલ ના ભેદો છે, જીવના ભેદો. ઇન્દુભાઈ બોલો, તાકો એટલા માટે રાખો કે સાચું જ્ઞાન થાય, એટલે તાકાની જરૂર નહોતી. પણ ભાઈ આ આ જે એક તાકો છે ને, એક આવો જ કાપડ આમાં ચાર રંગે અમે રંગેલું છે. તો આ ચાર ભેદ છે એ કાપડના છે કે રંગના છે? કે રંગના ભેદ છે, કાપડના ભેદ નથી. એમ જ્ઞાનાનંદ પરમાત્મા, જ્ઞાનમય આત્મા, એના મિથ્યા તો વ્રત કષાયની યોગ, ચાર ભેદ એના નથી. જેના સંગે થાય છે એના છે, મારા નથી. એ પૂતગલના ભાવો છે, આત્માનો સ્વભાવ નથી. સમજાણું હવે? કઈ એ ચાર ભેદ પૂતગલના ભેદો કયા? જીવના ભેદ નથી. જીવના ભેદ તો જ્ઞાન દર્શન છે, જ્ઞાન ને દર્શન એ જીવના ભેદ છે. પછી જ્ઞાન દર્શન ચારિત્ર એમ અનંત ચતુષ્ટય ગયો તો ચાર ભેદ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વિજ, ચાર ભેદ છે. પણ એ ભેદ જીવના છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, સુખ ને વીર્ય એ જીવના પ્રકારો, જીવના ભેદો છે. પણ રાગ દ્વેષ મિથ્યાત્વના પરિણામ એ કોના ભેદ હશે? આ ભગવાનની પૂજા, આ શ્રવણનો રાગ, યાત્રાનો રાગ, આ ઉપવાસના વિકલ્પ એ કોનો ભેદ છે? જીવનો ભેદ છે કે પૂતગલનો ભેદ છે? એ કાપડનો ભેદ છે કે રંગનો ભેદ છે? લાલ જગદીશ રંગનો કાપડનો ભેદ નથી. શા માટે નથી? કે કાપડ એકરૂપ સફેદ છે, સફેદ સફેદ ને સફેદ. હવે એ ચાર રંગના ભેદ છે એને ગૌણ કરો તો તમને કાપડ દેખાશે, રંગ નહીં દેખાય. એમ આ પૂતગલના ભેદોને ગૌણ કરો, પૂતગલના ભેદોને, જીવના ભેદો તો છે જ નહીં, પૂતગલના ભેદોને ગૌણ કરીને જુઓ તો ચિદાનંદ ભગવાન આત્મા ચેતન એકરૂપ દેખાય છે. અંતરદ્રષ્ટિથી જોનારને આ ચાર ભેદ દેખાતા નથી. શાસ્ત્રમાં પ્રતિઓને ચાર ભેદ, પૂતગલના ચાર ભેદ કયા? જીવના નહીં, અને ચારના કિરા તેર, ચારના કિરા તેર ભેદ, મિથ્યાત્વથી માંડીને સંયોગજીન કેવળી સુધીના તેર ભેદ. એ બધા ગુણસ્થાનના નામ તો અહીંયા શીખડાવ્યા છે બધા ભાઈ, તેથી એ ગુણસ્થાનો આપણે બહુ ગોખેલા છે, અમે બધું ભણેલા છે. સવારના પાંચ વાગે જતા સરડાના પાસે શિક્ષક તરીકે શીખવા જતા, ગોખવાનું તૈયાર થઈને આવો, પૂછે અને બરાબર અમારે જવાબ દેવો. ગુણસ્થાન, બાળકના સ્થાન, જીવ સમાસ, ક્યાં ગુણસ્થાને કેટલી કર્મની પ્રકૃતિનો બંધ, વિછુતિ, ઉદય, ઉદિલના, એ એક એક બધું બધું શીખેલા મોઢે. ભણીને ભૂલી જવાનું, ભણીને ભૂલી જવા માટે ભણ્યું કે આત્મા નથી એમ. એ શું કામ? કે પછી વચ્ચે જયારે આવશે ત્યારે અમે ભૂલ નહીં ખાઈ, ભણેલા છે ને?
ચાર વિશેષો ભેદો કઈ રીતે છે એ ભણ્યા વગર ના પૂછવું
પડે, ના પૂછવું પડે. ચાર ભેદ કહે ને, મિથ્યા તરત કસાય ની પૂતગલ ના, અને તેર ભેદ ગુણ સ્થાન. તેર ચૌદ કેમ લીધા? કે આમાં એકલા વિકારી પરિણામ લેવા છે. તેર ગુણસ્થાનમાં ચોથા ગુણસ્થાન, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમાની શુદ્ધતા, સંવર, નિદ્રા બિલકુલ લેવા નથી. કેમ કે કર્મ બંધના કારણોમાં પ્રત્યય હોય છે. સંવર નિદ્રા કર્મ બંધના કારણમાં હોતો નથી. કેમ કે સંવર નિદ્રા જીવના પરિણામ સાથે અભેદ છે. માટે અહીંયા તેર ગુણસ્થાનમાં એકલી અશુદ્ધતા જ લેવી, શુદ્ધતામાં ના આવે. યોગ છે એ દોષ છે, એ તેરમા ગુણસ્થાન સુધી કંપન છે. અયોગ જેમ કેવળી થાય, યોગ નો નિરોધ થઈ જાય છે. માટે અહીંયા તેર ગુણસ્થાનમાં અશુદ્ધતા જ લેવી. એમાં ગર્ભિત સાધકને તેરમે ગુણસ્થાને કેવળ જ્ઞાન છે યામાં ન લેવું. કેમ કે કેવળ જ્ઞાન કર્મબંધનું કારણ નથી. કેમ કે કેવળ જ્ઞાન જીવના પરિણામ છે. જળના પરિણામ જળને બાંધે છે, જીવના પરિણામ જળને બાંધતા નથી. આ પ્રેમચંદજીએ પ્રશ્ન કર્યો હતો બે વાર, કે ભાઈ આ તેર ગુણસ્થાનમાં આમાં શુદ્ધતા લેવાય કે નહીં? બિલકુલ શુદ્ધતાની વાત નથી. કેમ કે કર્મ બંધ નો હેતુ સિદ્ધ કરવો છે અહીંયા. સારું છે, પોતાના લાભ ની વાત છે, પોતાના હિત ની વાત છે. કેમ કે શબ્દ જ્ઞાન થી શબ્દ નો અર્થ ખ્યાલમાં આવે, અર્થ ખ્યાલમાં આવે તો એનો ભાવ ખ્યાલમાં આવે, તો એનો ભાવ વાસન થાય, બધું એમાં લાભ. લાભ ને લાભ જ છે, કઈ નુકસાનનું કારણ નથી. ને પ્રયોજન તો આત્મહિતનું છે, બીજું તો કોઈ પ્રયોજન નથી. બસ ગુણસ્થાનો બંધના કરતા છે, અર્થાત પૂતગલ કર્મના કરતા છે. વળી મિથ્યાત્વાદી સામાન્ય પ્રતિયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રતિયો, વિશેષ એટલે ભેદો, ભેદના પ્રભેદ. અભેદ એક પૂતગલ, એના ભેદ ચાર, ને પ્રભેદ વિશેષ ભેદ તેર. અચેતન, જો અચેતન પૂતગલ દ્રવ્ય મય જ છે. કેટલાકને આ વાત કઠણ પડશે, એ વાત મુંબઈમાં જ્યારે ભાઈએ માગણી કરી ત્યારે ખ્યાલમાં હતી કે કઠણ તો પડશે, પણ કઠણ પડશે પણ ભાઈ અમૃત જેવી છે. પૂતગલના પરિણામ જ્યારે ભાસે ત્યારે કરતા બુદ્ધિ છૂટી જાય છે, હેતુ એ છે. જીવના પરિણામ છે એમ ભાસે તો કરતા બુદ્ધિ રહી જાય છે રાગમાં. રવિન્દ્ર રાગ પૂતગલના પરિણામ નીકળ્યા, શેમાં થાય છે રાગ? વાહ વાહ, બહુ સરસ. અમને મંજૂર છે, પણ એનો પ્રતિપક્ષ નિશ્ચય ને કહે છે કે રાગ પૂતગલ ના જ પરિણામ છે, જીવના નથી, એમ વિધિ નિષેધ કરજે. કથનચિત જીવના ને કથનચિત પૂતગલના એ તો શાદવાથી પ્રમાણ સિદ્ધ થાય છે, પદાર્થની સિદ્ધિ થાય છે. વિધિ નિષેધ વિના આત્મભાન થતો નથી. જીવના છે અને રાગ જીવના નથી. રાગના પરિણામ વ્યવહારે જીવના કયા, પણ એ પૂતગલના પરિણામ છે ને જીવના નથી. પૂતગલના જ છે, જીવના નથી, એમ અસ્થિ નાસ્તિ અનેકાંત વળે એક વસ્તુની સિદ્ધિ થાય છે. પ્રમાણના પક્ષમાં હોય કથનચિત જીવના ને કથનચિત પૂતગલના, પ્રમાણથી પણ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો. માટે તો કહ્યું કે પ્રમાણ પૂજ્ય નથી, એ આકરું પડે. જોવા એ શું કે છે, વિશેષ પ્રત્યો અચેતન પૂતગલ દ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પૂતગલ દ્રવ્ય જ પૂતગલ કર્મનું કરતા છે, જીવ કરતા નથી. તું જીવ છો કે અજીવ? કે હું તો જીવ છું.
હું તો હજી છું. તો આમાં શું લખ્યું છે કે તું કરતા નથી, આમાં ચોખ્ખું લખ્યું છે કે નહીં? આપણે પૂછવું આત્માને કે હું જીવ છું કે હજી, તો જવાબ આવશે હું તો જીવ છું. તો જીવ છે તો રાગનો કરતા ન હોય, તો જીવ હોય તો કરે શું કે જ્ઞાન કરે, તો જ્ઞાનનો કરતા ખરો કે હા? જ્ઞાનનો કરતા ક્યાં? જ્ઞાનનો કે આત્મજ્ઞાનનો કરતા? એ રાત્રે આવે છે મારી વિષયથી ચંદુભાઈ કે મારા વિષયમાં ક્યાં માગતો?
એનો સ્વભાવ છે માટે કરતા.
હા, કરતા નથી જીવને પુદ્ગલ કર્મનો કરતા માનવો તે વ્યવહાર લખ્યું નથી, અજ્ઞાન છે. શું કહ્યું? જીવને પુદ્ગલ કર્મનો કરતા માનવો તે વ્યવહાર નથી પણ અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. એ વાત છે. વિષય થઈ ગયો પૂરો. હવે આવતીકાલે આ એક છે અધ્યાત્મ પ્રવર્તન રત્નત્રય બહાર પડી ગયું છે, કાલથી એનું વ્યાખ્યાન થશે. જેની પાસે હોય એ ઘેરેથી લાવે.